एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी द्वारा संपादित रचनावली पठन शैलेश 209 कालिनी रानी लेखक पुष्किन। एक रशियन लेखके नवा कवियों ने सलाह आपी छे, तमे दरेक जन तमारे पोतपोताने रस्ते जाओ, रस्तो नानो होय के मोटो, तमारे जे लेवो होय ते लो, पण પુષ્કિનને ટાળીને આગળ ન વધજો। જો એવું કરશો તો તમે તમને જ હાનિ પહોંચાડશો। કોણ છે આ પુષ્કિન? આ એ પુષ્કિન છે જેને વિશે નિકોલાઈ ગોગોલે કહેલું કે પુષ્કિન એક અસાધારણ ઘટના છે અને કદાચ રશિયન ચેતનાની અપૂર્વ ઘટના છે। આ એ પુષ્કિન છે જેને વિશે વિસારિયોન બેલેન્સ્કીએ કહેલું કે પુષ્કિન એક એવી સર્જક પ્રતિભા છે, એ એવું એક ઐતિહાસિક પરિબળ છે જે વર્તમાન વિશે કામ કરતા કરતા ભવિષ્યને રચે છે। આ એ પુષ્કિન છે જેના વિશે લિયો તોલ્સ્તોએ કહેલું કે દરેક લેખકે એનો અભ્યાસ કરવો જોઈએ। મેં હમણાં જ કર્યો છે અને એને વાંચતા જે મને લાભ થયો છે એ હું કહી શકતો નથી। આ એ પુષ્કિન છે જેના વિશે યોહાન ગોન્ચારોવે કહેલું કે પુષ્કિનમાં બધા જ બીજ, બધા જ આરંભો છુપાયેલા છે જે પછીથી રશિયન કલાના બધા પ્રકારો અને સ્વરૂપોમાં વિકસિત થયા છે। આમ પુષ્કિનમાં રશિયાનું પ્રાકૃતિક વિશ્વ, રશિયાની ચેતના, રશિયન ભાષા અને રશિયન પાત્રો શુદ્ધ રૂપે પ્રતિબિંબિત થાય છે। પુનરુત્થાન કાળના અને ફ્રેન્ચ ક્રાંતિના વિચારોથી ઘડાયેલો આ રશિયન લેખક એના વિશિષ્ટ રાજકીય અભિગમને કારણે બબ્બે વાર દેશ નિકાલ પામેલો અને છેવટે નિકોલસ પહેલાંએ એને માફી બક્ષીને મોસ્કોમાં રાખ્યો, ત્યારે પત્નીના કારણે એક લશ્કરી અમલદાર સાથે સંઘર્ષમાં આવી એની સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલી મરણતોલ થઈને એનું માત્ર 38 વર્ષની ઉંમરે મૃત્યુ થયું। આ નાના જીવનના ગાળામાં પુષ્કિન રશિયન સમાજ અને રશિયન સાહિત્ય પર અમિટ છાપ છોડી ગયો છે। પહેલા લેખનની રોમેન્ટિક શરૂઆત કરીને પુષ્કિન બહુ ઝડપથી વાસ્તવવાદ તરફ ગયો। ખોટી કૃત્રિમ આડંબરી શૈલીની જગ્યાએ એને સીધી ચોકસાઈભરી સ્પષ્ટ શૈલીનો આગ્રહ રાખ્યો અને 19મી સદીના આવનારા વાસ્તવવાદનો દૃઢ પાયો નાખ્યો। એણે ઉર્મિકાવ્યો લખ્યા, એણે કથાકાવ્યો લખ્યા, એણે પદ્ય નાટકો અને પદ્ય કથાઓ પર પણ હાથ અજમાવ્યો। એ બધામાં યેગવેની ઓનેજીન એ એની પદ્યમાં નવલકથા રૂપે લખાયેલી સમર્થ કૃતિ છે। ગદ્ય લખવાની શરૂઆત એની કવિ તરીકેની કારકિર્દીનો નવો વળાંક સૂચવે છે। પુષ્કિને અનેક ગદ્ય લખાણો કર્યા, એમાં સદગત ઇવાન પેટ્રોવિચ બેલ્કિનની કથાઓ, કેપ્ટનની દીકરી અને કાળીની રાણી જાણીતા છે। કાળીની રાણીની કથા આ પ્રમાણે છે: નારુમોવના નિવાસે જુગાર રમનારા વચ્ચે તોમ્સ્કી એની પોતાની ઉમરાવ દાદીમાં ક્યારેય જુગાર નથી રમતી એ બાબતનું આશ્ચર્ય વ્યક્ત કરે છે। આથી બીજા એને કહે છે કે 80 વર્ષની બુઢ્ઢી જુગાર નથી રમતી એમાં નોંધવા જેવું શું છે? આની સામે તોમ્સ્કી ઉમરાવ દાદીની વાત રજૂ કરે છે: યુવા વયે દાદી જુગારમાં ઘણું બધું હારીને ઘરે આવેલા, પોતાના પતિને એ ભરપાઈ કરવાનું કહેતા પતિ એને છેવટની ના સંભળાવી દે છે, આથી તેઓ જર્મન મિત્રનો સંપર્ક સાધે છે। જર્મન ઉમરાવ દાદીને એક કરામત શીખવે છે: દાદીમાં ફરીને જુગાર રમવા જાય છે, 3 પાના પસંદ કરે છે, ઉપરાઉપરી 3 પાન રમે છે અને કરામત પ્રમાણે બધું જીતીને પાછા આવે છે। આ રહસ્ય પછી ઉમરાવ દાદી પોતાના હારેલા એક જુગારી દીકરાને બતાવે છે, પણ એ શરતે કે જિંદગીમાં એ ક્યારેય ફરી જુગાર ન રમે। દીકરી ચેપ્લિન્સ્કી જીતી આવે છે। તોમ્સ્કી આ વાત કરતો હતો ત્યારે હેરમાન પણ ત્યાં બેઠો હતો, એણે જિંદગીમાં ક્યારેય પત્તાને હાથ અડાડ્યો નહોતો। ટોમ્સ્કીની ઉમરાવ દાદી 80 વર્ષની ઉંમરે નોકર ચાકર સાથે હજી પૂરા દબદબા સાથે જીવી રહી છે અને પોતાની સાથે લિસાવેતા ઇવાનોના નામની યુવતીને સંગાથી તરીકે આશ્રય આપ્યો છે. બારીએ બેઠેલી લિસાવેતાને હેરમાન જોઈ જાય છે અને લિસાવેતા પણ સતત પોતાને તાકી રહેલા હેરમાન તરફ ખેંચાય છે. પત્ર વ્યવહારોને અંતે હેરમાન લિસાવેતાને મળવા મજબૂર કરે છે. ઉમરાવ દાદીની ગેરહાજરીમાં મળવાનું ગોઠવાય છે. લિસાવેતા એને મકાનનો નકશો અને એના ખંડનું સ્થાન પત્ર મારફતે સમજાવે છે. તકનો લાભ લઈ હેરમાન આવે છે પણ લિસાવેતાના ખંડમાં ન જતા ઉમરાવ દાદીના ખંડમાં છુપાય છે. પાર્ટીમાંથી રાત્રે પાછી ફરીને આવેલી ઉમરાવ દાદી પાસે હેરમાન પત્તાની કરામત જાણવાનો પિસ્તોલની અણીએ આગ્રહ રાખે છે. એમાં ઉમરાવ દાદીનું મૃત્યુ થાય છે. આ પછી રાહ જોતી લિસાવેતાના ખંડમાં પહોંચીને હેરમાન બધી વાત સ્પષ્ટ કરે છે. લિસાવેતાને આઘાત લાગે છે. એને ખબર પડે છે કે એને ચાહવાનું તો હેરમાનનું માત્ર નાટક હતું. એનો ઈરાદો મકાનમાં પેસવાનો અને કરામત જાણી પૈસા કમાવાનો હતો. આ બાજુ હેરમાનની અપરાધ વૃત્તિ એને કોરી ખાય છે. એ ઉમરાવ દાદીની અંતિમ ક્રિયામાંથી ઘેર પાછો ફરે છે ત્યારે રાત્રે ઉમરાવ દાદી એને દેખા દે છે અને તીરી સત્તો અને એક્કો એમ 3 પાનાનું રહસ્ય છતું કરે છે અને એની પાસે વચન લે છે કે એ લિસાવેતાને પરમશે. હેરમાનની પીડા ઓછી નથી. આ 3 પાનાના સંદર્ભો એને ચારે બાજુથી ઘેરી લે છે. છેવટે એ જુગાર રમવા જાય છે અને 2 બાજી જીતી છેલ્લી બાજી વખતે ભૂલમાં 1કાને બદલે કાળીની રાણીને ખોલી બેસે છે. એને લાગે છે કે કાળીની રાણીના પત્તામાંથી ઉમરાવ દાદી એની સામે ઝીણી આંખે હસી રહી છે. 6 ભાગમાં વિસ્તરેલી આ લઘુ નવલમાં હેરમાનનો અપરાધ ઉડીને આંખે વળગે એવો છે. લિસાવેતા સાથે એણે કરેલી છેતરપિંડી અને ભય પ્રસારીને મૃત્યુ તરફ ધકેલેલી ઉમરાવ દાદી હેરમાનનો પીછો કરે છે. હેરમાનની આંતરિક પીડાને પુષ્કિન વાચાળ બન્યા વગર ચમત્કારી ઘટનાઓ સર્જીને વ્યક્ત કરે છે.